એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ગલીઓમાં સફર કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં ખરેખર એક ભૂકંપ સર્જ્યો હતો, મિખાઇલ બુલગાકોવની ધ માસ્ટર એન્ડ માર્ગારિટા.
હા, અને આ માત્ર એક નવલકથા નથી એમ કહી શકાય, એ તો જાણે આખું બ્રહ્માંડ છે.
બરાબર, જેમાં કટાક્ષ, પ્રેમ, ઇતિહાસ અને ફિલસૂફી બધું જ એકસાથે ધબકે છે. નહીં,
એકદમ. બુલગાકોવ વિશે વાત કરીએ તો એ પોતે લેખક તો હતા જ, પણ ડોક્ટર પણ હતા.
પણ એમની જે મુખ્ય ઓળખ બની, મને લાગે છે એ સ્ટાલિન યુગના સોવિયત સંઘમાં એક કલાકાર તરીકે ટકી રહેવાની અને સત્ય માટે લડવાની હતી.
સાચી વાત છે, એમની કૃતિઓ પર તો વારંવાર પ્રતિબંધ મુકાયો, સેન્સરશિપની કાતર કેટલી વાર ફરી વળી હશે એમના કામ પર.
અને આ જે સંઘર્ષ છે, આ પીડા છે, એ ધ માસ્ટર એન્ડ માર્ગારિટાના પાને પાને અનુભવાય છે, ખરું ને?
ચોક્કસપણે. આ નવલકથા એમણે લગભગ કેટલા 12 વર્ષ, 1928થી 1940 સુધી લખી, પોતાના જીવનના અંત સુધી.
અને પેલી વાત પણ સાચી છે ને કે એમણે એકવાર હતાશામાં એની હસ્તપ્રત બાળી પણ નાખી હતી.
હા, એવું પણ બનેલું. અને કલ્પના કરો, આટલી મહાન કૃતિ એમના જીવનકાળમાં છપાઈ જ નહીં.
છેક 1966-67માં એમના મૃત્યુના 25 વર્ષ પછી, અને એ પણ ભારે કાપકૂપ સાથે પ્રકાશિત થઈ.
અને થતાની સાથે જ સનસનાટી મચાવી દીધી હતી. સંપૂર્ણ અને સેન્સર વગેરેની આવૃત્તિ તો છેક 1973માં આવી.
તો આજનો આપણો ઉદ્દેશ એ જ છે કે આ અસાધારણ કૃતિના ઊંડાણમાં ડૂબકી મારીએ, એના મુખ્ય તાણાવાણા પાત્રો અને એના જે ગર્ભિત સંદેશાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. તો શરૂઆત કરીએ વાર્તાના પ્રારંભથી. સમય છે 1930નો દશક, સ્થળ છે મોસ્કો શહેરનું પેટ્રિયાક તળાવ.
હા, પેલી ગરમ સાંજનું વર્ણન.
બરાબર. અને વાતાવરણ કેવું છે તો સત્તાવાર નાસ્તિકતા અને અમલદારશાહીનો ભાર વર્તાય છે. ત્યાં બે સાહિત્યકારો બેઠા છે,
બર્લિયોઝ અને ઇવાન બેઝડોમની.
હા, બર્લિયોઝ જે એક સાહિત્યિક જર્નલના સંપાદક છે, અને ઇવાન બેઝડોમની એક યુવાન કવિ, અને એ લોકો ઈસુના અસ્તિત્વને નકારતી કવિતા વિશે ચર્ચા કરી રહ્યા છે.
મતલબ શાસનની વિચારધારાને અનુરૂપ વાતચીત ચાલી રહી છે.
એકદમ. અને ત્યાં જ અચાનક એક રહસ્યમય વિદેશી જેવો લાગતો સજ્જન આવે છે,
પ્રોફેસર વોલેન્ડ.
હા, પોતાનો પરિચય પ્રોફેસર વોલેન્ડ તરીકે આપે છે, બ્લેક મેજિકના નિષ્ણાત. અને ખૂબ જ સહજતાથી એમની પેલી નાસ્તિક ચર્ચામાં ભળી જાય છે.
અને પેલો દાવો કરે છે કે ફિલોસોફર ઇમાન્યુએ કાંટ સાથે નાસ્તો કર્યો હતો.
હા, અને સૌથી ચોંકાવનારી વાત તો એ કરે છે કે બર્લિયોઝના અત્યંત વિચિત્ર મૃત્યુની આગાહી કરે છે.
ટ્રામ નીચે માથું કપાઈ જશે, અકલ્પનીય વાત.
અને એ આગાહી અક્ષરશઃ સાચી પડે છે.
અને આ ઘટના એ ખાલી વાર્તા શરૂ નથી કરતી, એ તો એ સમયના સોવિયત સમાજની જે વૈચારિક બુનિયાદ હતી એના પર જ સીધો પ્રહાર કરે છે એમ કહી શકાય. એક એવો સમાજ જે તર્ક અને ભૌતિકવાદ પર ગર્વ કરતો હતો, ત્યાં અચાનક અલૌકિક, અતાર્કિક શક્તિનો પ્રવેશ થાય છે.
બરાબર. બુલગાકોવ જાણે કહેવા માંગતા હોય કે તમે ઈશ્વરને તો નકારો છો, પણ શું તમે શૈતાનના અસ્તિત્વ માટે તૈયાર છો?
હા, એટલે વોલેન્ડનું આગમન એ માત્ર અરાજકતા નથી, એ તો જાણે સમાજના દંભ અને ભ્રષ્ટાચાર પર એક કોસ્મિક ઓડિટ જેવું છે.
સાચી વાત. એ બતાવે છે કે જે સમાજ આધ્યાત્મિકતાને દબાવી દે છે તે અંદરથી કેટલો પોલો અને ભયભીત છે.
અને આ નવલકથાનું જે માળખું છે એ પણ કેટલું અદ્ભુત રીતે ગોથાયેલું છે, નહીં? 3 મુખ્ય કથાઓ એકબીજામાં ઓતપ્રોત થઈને વહે છે.
હા, એ ખૂબ રસપ્રદ છે. પહેલી કથા મોસ્કોમાં વોલેન્ડ અને તેના સાથીઓ દ્વારા જે હંગામો મચે છે એની, જે કટાક્ષ અને વિચિત્ર ન્યાયથી ભરેલી છે. અને બીજી
માસ્ટર અને માર્ગારિટાની અતૂટ પ્રેમ કથા, એમાં કલા છે, પીડા છે અને મુક્તિની ગાથા છે.
અને ત્રીજી,
જે માસ્ટર પોતે લખી રહ્યો છે.
હા, માસ્ટર દ્વારા લખાયેલી નવલકથા પોન્ટિયસ પિલાત અને યશવા હાનોત્સરીની વાર્તા, જે ઇતિહાસ અને માનવીય કાયરતાનું જાણે પુનઃમૂલ્યાંકન કરે છે.
અને આ ત્રણેય તાંત્રણાના ભાવ વિશ્વ પણ કેટલા અલગ છે. વોલેન્ડની કથામાં એક પ્રકારનું કાળું હાસ્ય છે, જે હસાવતા હસાવતા સમાજની નબળાઈઓ પર કટાક્ષ કરે છે, જાણે કોઈ રંગલો ગંભીર સત્ય કહી રહ્યો હોય.
બરાબર. અને માસ્ટર અને માર્ગારિટાની વાર્તામાં ઊંડી કરુણા છે, પણ સાથે સાથે પ્રેમની એક એવી જ્યોત છે જે અંધારામાં પણ ટમટમે છે.
અને પિલાતની કથા, એ તો જાણે આપણને આપણા પોતાના અંતરાત્માના અરીસા સામે ઊભા કરી દે છે, નહીં નૈતિક પસંદગીઓના વજન નીચે દબાવી દે છે.
હા, ચોક્કસ. આ ત્રણે મળીને એક એવું વસ્ત્ર બનાવે છે જે અત્યંત જટિલ છે, પણ એટલું જ સુંદર પણ છે.
ચાલો હવે પાત્રોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પ્રોફેસર વોલેન્ડ, જે ખરેખર શેતાન છે.
હા, પણ એ પરંપરાગત દુષ્ટ પાત્ર જેવો નથી. એ સુસંસ્કૃત છે, બુદ્ધિશાળી છે, ક્યારેક તો રમૂજી પણ લાગે.
એ મોસ્કોમાં લોકોને બગાડવા નથી આવ્યો એમ લાગે છે, પણ જાણે એવા સમાજનું નિરીક્ષણ કરવા આવ્યો છે જે પહેલેથી જ લોભ, દંભ અને ભયથી સડી રહ્યો છે.
બરાબર. એની એના સાથીઓ કોરોવિયેવ ઉર્ફે ફાગોટ, બેહેમોથ નામની પેલી વિશાલ બોલતી બિલાડી.
હા, બેહેમોથ, એ તો કમાલ છે.
પછી પેલો ખૂની જેવો દેખાતો અઝાઝેલ્લો અને વેમ્પાયર હેલ્લા, આ બધા અંધાધૂંધી ફેલાવે છે, પણ એમની દરેક હરકત જાણે ભ્રષ્ટોને સજા આપવા અને સોવિયત જીવનની વાહિયાતતાને ઉજાગર કરવા માટે જ હોય છે.
બરાબર કહ્યું વોલેન્ડ. અહીં સારા અને ખરાબની જે આપણી સરળ વ્યાખ્યાઓ છે એને જ પડકારે છે. એ જાણે પૂછે છે, શું અંધકાર વગર પ્રકાશનું મૂલ્ય સમજી શકાય? અને એના સાથીઓ, ખાસ કરીને પેલી બિલાડી, બિહેમોથ વાત કરતી, વોડકા પીતી, શતરંજ રમતી બિલાડી, એ તો જાણે આખા સોવિયત તંત્રની મજાક ઉડાવતું જીવંત પ્રતીક છે.
સાચી વાત. એમની અરાજકતા ખરેખર તો સમાજના આંતરિક સડાનું જ પ્રતિબિંબ છે. અહીં કટાક્ષ એટલે કે સમાજની ખામીઓ કે મૂર્ખતાને રમૂજ કે વ્યંગ દ્વારા ઉજાગર કરવાની રીત એની ચરમ સીમા પર છે.
ચોક્કસ. પછી આવે છે માસ્ટર, નવલકથાનું હૃદય જે અનામી રહે છે.
હા, એ એક સંવેદનશીલ ઇતિહાસકાર છે જેણે પોન્શિયસ પિલાત વિશે એક અદ્ભુત નવલકથા લખી છે.
પણ પછી શું થાય છે? સાહિત્યિક માફિયાઓ અને ટીકાકારો એની કૃતિને કચડી નાખે છે.
ડર અને હતાશામાં તે પોતાની હસ્તપ્રત બાળી નાખે છે અને સ્વેચ્છાએ માનસિક આરોગ્ય કેન્દ્રમાં જતો રહે છે. માસ્ટર એ દબાયેલા પીડિત કલાકારનું પ્રતીક છે.
હા, જેની પ્રતિભા અને સત્યને તાનાશાહી વ્યવસ્થા સહન કરી શકતી નથી. અને અહીં બુલગાકોવના પોતાના જીવનનો પડઘો પણ સ્પષ્ટ સંભળાય છે, નહીં?
બિલકુલ. માસ્ટરની વેદના એ કલાત્મક સત્ય અને રાજ્યના દમન વચ્ચેના શાશ્વત સંઘર્ષની ગાથા છે. તેનું પતન દર્શાવે છે કે ભય કેવી રીતે પ્રતિભાને પણ ખતમ કરી શકે છે.
પણ એની વાર્તાનો અંત પ્રેમ દ્વારા મુક્તિમાં છે, જે આપણે પછી જોઈશું. અને પેલી અમર પંક્તિ, હસ્તપ્રતો બળતી નથી.
મેન્યુસ્ક્રિપ્ટ્સ ડોન્ટ બર્ન. હા, એનો જન્મ માસ્ટરની રાખમાંથી જ થાય છે, જે કલાની અવિનાશી શક્તિનું સૂચન કરે છે.
અને માસ્ટરની પ્રેરણા એટલે માર્ગારિટા.
માર્ગારિટા નિકોલાયેવના, એક અત્યંત સુંદર, બુદ્ધિશાળી અને જુસ્સાદાર સ્ત્રી, જે એક ધનવાન પણ પ્રેમહીન લગ્નમાં ફસાયેલી છે.
માસ્ટર અને તેની કળામાં તેને જીવનનો સાચો અર્થ મળે છે.
અને જ્યારે માસ્ટર ગાયબ થઈ જાય છે ત્યારે તે ભાંગી પડે છે, પણ હાર નથી માનતી. એ નિસ્વાર્થ પ્રેમ, વફાદારી અને અદમ્ય હિંમતનું પ્રતીક છે.
અને માસ્ટરને પાછો મેળવવા તે કંઈ પણ કરવા તૈયાર છે, એટલે સુધી કે વોલેન્ટ સાથે સોદો કરીને ડાકણ બનવા અને શૈતાનના ભવ્ય બોલની યજમાની કરવા પણ.
હા, માર્ગારિટાનું જે રૂપાંતરણ છે એ ખરેખર અદ્ભુત છે. તે સામાન્ય સ્ત્રીમાંથી એક શક્તિશાળી ઉડતી ડાકણ બને છે.
આ માત્ર કોઈ જાદુઈ ઘટના નથી લાગતી, એ એની આંતરિક શક્તિ અને પ્રેમ માટેની જે પ્રતિબદ્ધતા છે એનું પ્રતીક છે.
ચોક્કસ. તે અંધકારનો સામનો કરે છે પણ પોતાની નૈતિકતા ગુમાવતી નથી. જેમ કે પેલો શૈતાનનો બોલ છે, એમાં પીડિત આત્મા ફ્રીડા પ્રત્યે કરુણા બતાવીને તે સાબિત કરે છે.
અને એનો પ્રેમ જ અંતે મુક્તિનો માર્ગ બને છે.
બરાબર. અને છેલ્લે માસ્ટરની નવલકથાના પાત્રો, પોન્ટિયસ પિલાત અને યેશુઆ હાનોત્સરી.
હા, પિલાત યહૂદિયાનો શક્તિશાળી રોમન ગવર્નર, બુદ્ધિશાળી છે પણ સતત માથાના દુખાવા અને આંતરિક સંઘર્ષથી પીડાય છે.
એ યેશુઆની નિર્દોષતા અને સત્યને સમજે છે, એનાથી પ્રભાવિત પણ થાય છે, પણ પેલું રાજકીય દબાણ અને પોતાની કારકિર્દી બચાવવાનો ડર,
એ ડરને કારણે તે યેશુઆને મૃત્યુદંડ આપે છે. અને આ નિર્ણય તેને 2000 વર્ષના શાશ્વત અપરાધભાવ અને પસ્તાવામાં ધકેલી દે છે.
બીજી તરફ યેશુઆ છે જે ઈસુનું બુલ્ગાકોવિયન સ્વરૂપ કહી શકાય. કોઈ ચમત્કારિક દેવપુરુષ નથી, પણ એક નમ્ર ભટકતો ફિલોસોફર છે,
જે માને છે કે દુનિયામાં કોઈ ખરાબ માણસ નથી, માત્ર નાખુશ માણસો છે.
હા, તેની સાદગી, કરુણા અને સત્ય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા પિલાતની ડરપોક વ્યવહારિકતા સામે એક મોટો પડકાર ઊભો કરે છે.
અને અહીં જ બુલ્ગાકો નવલકથાનો એક મુખ્ય સંદેશ આપે છે. કાયરતા એ સૌથી મોટો ગુનો છે. દ્વેષ નહીં, ક્રૂરતા નહીં, પણ પોતાના અંતરાત્માનો અવાજ દબાવી દેવાની કાયરતા, સત્ય જાણવા છતાં તેના પર કાર્ય ન કરવાની કાયરતા.
બરાબર, પિલાતની વેદના એ વાતનું પ્રમાણ છે.
એટલે પિલાત ખાલી ખલનાયક છે કે પછી બુલ્ગાકો આપણને એનામાં રહેલી અને કદાચ આપણા સૌમાં રહેલી માનવીય નબળાઈ પ્રત્યે વિચારવા મજબૂર કરે છે? આ પ્રશ્ન વાચકને સતત સતાવે છે.
ચોક્કસ. હવે વાર્તાના પ્રવાહને થોડો ઝડપથી જોઈએ. ભાગ એકમાં શું થાય છે? બર્લિયોઝનું મૃત્યુ, ઇવાન પાગલખાનામાં જાય છે, ત્યાં તે માસ્ટરને મળે છે અને તેની કહાણી સાંભળે છે.
અને પેલી તરફ વોલેન્ડ અને તેની ટોળકી એપાર્ટમેન્ટ નંબર 50માં ધામા નાખે છે અને મોસ્કોમાં હલચલ મચાવે છે.
હા, પેલું વેરાયટી થિયેટરનો શો, એ તો ક્લાસિક છે, જ્યાં મફત પૈસા અને ફેશનના નામે લોકોના લોભ અને દેખાડાનો પર્દાફાશ થાય છે.
પૈસા કાગળ બની જાય છે, કપડાં હવામાં ગાયબ, જાણે જાદુના ખેલ દ્વારા સમાજનું નૈતિક એક્સરે થઈ રહ્યું હોય.
બરાબર. અને આ બધાની સાથે પિલાત અને યશુઆની વાર્તાના પ્રકરણો પણ વણાયેલા રહે છે.
પછી આવે છે ભાગ 2, જે માર્ગારિટા પર કેન્દ્રિત છે.
હા, માસ્ટરના વિરહમાં મહિનાઓ વિતાયા પછી અઝાઝેલ્લો તેને વોલેન્ડનો પ્રસ્તાવ આપે છે. પેલી જાદુઈ ક્રીમ લગાવીને તે ડાકણમાં પરિવર્તિત થાય છે, યુવાન, મુક્ત અને ઉડવાની શક્તિ સાથે.
આ ઉડાન એ ખાલી ભૌતિક નથી લાગતી, જાણે તેની દબાયેલી ઈચ્છાઓ અને જુસ્સાની મુક્તિ છે.
એકદમ. તે માસ્ટરના ટીકાકાર લેતુન્સ્કીના ઘરનો નાશ કરીને બદલો લે છે, જે તેની હતાશાનો વિસ્ફોટ છે. અને પછી તે શૈતાનના ભવ્ય બોલની યજમાની સ્વીકારે છે,
જ્યાં ઇતિહાસના મહાન પાપીઓ ભેગા થાય છે. અને ત્યાં પણ તે ફ્રીડા નામની સ્ત્રી પર દયા બતાવીને પોતાની માનવતા જાળવી રાખે છે.
બરાબર. તેની સેવાનો બદલો આપવા વોલેન્ડ તેને એક વરદાન માંગવા કહે છે. માર્ગારિટા પહેલા ફ્રીડાની મુક્તિ માંગે છે,
અને પછી પોતાના પ્રેમ માસ્ટરને.
હા,
અને ચમત્કાર થાય છે.
હા, માસ્ટર પ્રગટ થાય છે અને વોલેન્ડની ટીમે સળગેલી હસ્તપ્રત પણ પુનઃસ્થાપિત કરી દીધી હોય છે. અહીં જ પેલું પ્રસિદ્ધ વાક્ય આવે છે,
હસ્તપ્રતો બળતી નથી.
બરાબર. પ્રેમીઓ મળે છે, પણ પૃથ્વી પર તેમનું જીવન હવા પૂરું થાય છે. તેમને ઝેર આપીને ભૌતિક દુનિયામાંથી મુક્ત કરવામાં આવે છે.
અને તેઓ વોલેન્ડ સાથે અંતિમ ઉડાન ભરે છે. આ મૃત્યુ નથી, પણ એક પ્રકારનું રૂપાંતરણ છે.
હા, અંતિમ ચરણમાં મેથ્યુ ધ લેવિટ, જે યેશુઆનો શિષ્ય છે, તે વોલેન્ડને મળે છે. યેશુઆએ માસ્ટરની કૃતિ વાંચી છે અને તેના માટે પ્રકાશ નહીં, પણ શાંતિ માગી છે.
શાંતિ, પ્રકાશ કેમ નહીં?
કારણ કે માસ્ટરે પીડા અને ભયમાં આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો, એટલે તે સંપૂર્ણ પ્રકાશને લાયક નથી રહ્યો, પણ તેને શાંતિ મળશે.
સમજાયું.
અને જતા પહેલા માસ્ટરને પિલાતને તેના 2000 વર્ષના અપરાધભાવમાંથી મુક્ત કરવાની તક મળે છે. તે પિલાતની વાર્તા પૂરી કરે છે,
અને પિલાત આખરે યશુઆ સાથે પેલી ચાંદની રાતના રસ્તે ચાલી નીકળે છે, મુક્ત થાય છે.
હા, વોલેન્ડ અને તેની ટોળકી ગાયબ થઈ જાય છે. માસ્ટર અને માર્ગારિટાને તેમનું અંતિમ ઘર મળે છે, શાશ્વત શાંતિ.
અને મોસ્કો એ ધીમે ધીમે બધું ભૂલીને સામાન્ય થઈ જાય છે.
સિવાય કે ઇવાન, જે હવે ઇતિહાસનો પ્રોફેસર છે અને દર વર્ષે વસંત પૂર્ણિમાએ આ બધું સ્વપ્નમાં જુએ છે, એ ભૂલી નથી શકતો.
આછી કથા દરમિયાન બુલ્ગાકોવના જે મુખ્ય વિચારો છે એકદમ સ્પષ્ટ થતા જાય છે. સોવિયત સમાજ પરનો કટાક્ષ તો સતત હાજર છે. અમલદારશાહી, ભ્રષ્ટાચાર, ડરનું સામ્રાજ્ય.
હા, એ તો છે જ.
સત્ય વિરુદ્ધ જુઠ્ઠાણાનો સંઘર્ષ માસ્ટર અને પિલાત બંનેની કથામાં કેન્દ્ર સ્થાને છે. કાયરતાને સૌથી મોટા પાપ તરીકે સ્થાપિત કરવામાં આવી છે.
બરાબર.
અને આ બધાની ઉપર પ્રેમની શક્તિ, જે માર્ગારિટા થકી વ્યક્ત થાય છે, એ મુક્તિ અને શાંતિનો માર્ગ ખોલે છે. અને પેલું વાક્ય, હસ્તપ્રતો બળતી નથી,
એ માત્ર એક વાક્ય નથી, એ તો દમન સામે કલા અને સત્યની જીતનો ઘોષ છે.
શૈલીની વાત કરીએ તો આ નવલકથા ખરેખર એક પ્રયોગશાળા જેવી છે. ત્રણ સ્તરીય કથા, વાર્તા કહેનારનો બદલાતો અવાજ, ક્યારેક રમૂજી, ક્યારેક ગંભીર.
હા, અને રૂપક, કટાક્ષ, વ્યંગ અને ખાસ તો પેલો જાદુઈ યથાર્થવાદ, મેજિકલ રિયલિઝમ.
બરાબર, એવી શૈલી જ્યાં જાદુઈ કે અવાસ્તવિક ઘટનાઓ જેમ કે બોલતી બિલાડી કે હવામાં ઉડતી સ્ત્રી વાર્તાના વાસ્તવિક જગતમાં સાવ સામાન્ય હોય એમ રજૂ કરવામાં આવે છે.
આ બધું મળીને એક એવો અનુભવ રચે છે જે બીજે ક્યાંય ન મળે, અને આ શૈલીનો ભાવનાત્મક પ્રભાવ પણ જબરદસ્ત છે.
વાચક એકસાથે હસે છે અને રડે છે.
હા, ક્યારેક પાત્રોની મૂર્ખતા પર હસવું આવે તો ક્યારેક તેમની પીડા જોઈને દિલ દ્રવી ઉઠે. આ કૃતિ આપણી સરળ ધારણાઓને પડકારે છે. કોણ સારું, કોણ ખરાબ, શું વાસ્તવિક છે, શું ભ્રમ.
અને કાલ્પનિક અહીં વાસ્તવિક લાગે છે અને વાસ્તવિકતા ઘણીવાર વાહિયાત લાગે છે.
છતાં અંતે પ્રેમ અને કલાની શક્તિમાં એક ઊંડી શ્રદ્ધાનો અનુભવ થાય છે.
ખરેખર આ નવલકથા આપણને આપણા પોતાના જીવનમાં નૈતિક હિંમત દાખવવા, સત્તા સામે સત્ય બોલવા અને પ્રેમની શક્તિ પર વિશ્વાસ રાખવા પ્રેરે છે.
અને તે યાદ અપાવે છે કે અત્યંત કપરા સંજોગોમાં પણ કલા અને પ્રેમ જીવનને અર્થ અને આશા આપી શકે છે. એક સંદેશ જે આજે પણ એટલો જ મહત્વનો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.